उपासना मुनिवरा रत्न त्रया पंचैते परमेष्ठिनं प्रतिदिनं कुर्वन्तु वो मङ्गलम्।
जैन सिद्धांत प्रश्नोत्तर माया मां 434 मां ये बात आई कि निश्चय कारण उपादान कारण छे ते आदरणीय छे अने व्यवहार ते निमित्त कारण छे ते छोड़वा लायक छे तो एने अनुसरी अने शास्त्र मां आवता उदाहरणों आपो अने एमा ए उदाहरणों रूपे आपणे जे करी रह्या छीए એમાં સમયસારની ગાથાના એમને ઉદાહરણો મૂક્યા છે તો એમાં 13મી ગાથા આપણે કરી રહ્યા છીએ। 13મી ગાથાનો ભાવાર્થ બાકી છે સમયસારની 13મી ગાથા। સમયસાર 13મી ગાથામાં ભાવાર્થ સમયસાર પુસ્તકમાં પાનો 33 અને કોમ્પ્યુટરમાં પેજ નંબર 67 સમયસાર પુસ્તકમાં પાનો 33 અને કોમ્પ્યુટરમાં સમયસાર બુક ગો ટુ પેજ નંબર 67 ત્યાં 13મી ગાથાનો ભાવાર્થ આપ્યો છે। નવતત્વની વાત છે। નવતત્વમાં એક જીવ તત્વ જ એવું છે કે જે પ્રકાશમાન થાય છે એમ કહ્યું। પ્રકાશમાન થાય છે એટલે એ જ મુખ્ય છે અને એ જ દેખાય છે, બીજું કંઈ દેખાતું નથી। અજીવ છે એને પોતાને જ્ઞાન નથી, એ જ્ઞાન કરી શકતું નથી, એનું પરિણમન એના કારણે થાય છે પણ એમાં ચૈતન્યપણું નથી અને જે કંઈ થઈ રહ્યું છે એને જાણવાવાળું પણ એ અજીવને જાણવાવાળું પણ જીવ તત્વ જ છે। એટલે એક જીવ છે અને એની સાથે જે સંયોગમાં અજીવ રહ્યા છે એ અજીવ સાથે જીવનો સંયોગ થવાને લીધે જીવ પોતાના સ્વભાવ ભાવે ન પરિણમતા વિભાવ ભાવે પરિણમે છે અને આવું વિભાવરૂપ પરિણમન થાય ત્યારે એને આશ્રવ થાય છે, બંધ થાય છે, કર્મનો બંધ થાય છે અને બંધ થાય છે ત્યાર પછીથી એ બંધ જાય છે એટલે કે નિજરા થાય છે અને નવા બંધ નથી થતા એટલે સંવર થાય છે અને પૂર્ણ બંધ રહિત દશા થાય છે એટલે મોક્ષ થાય છે। પણ જે કંઈ થાય છે એ બધું પર્યાયમાં છે। જીવનું ત્રિકાળી શુદ્ધ તત્વ જે છે ધ્રુવ તત્વ એ તો એવું ને એવું રહે છે, એમાં કંઈ થતું નથી, જે થાય છે એ બધું પર્યાયમાં થાય છે। એટલે જીવ અજીવ સિવાયના જે સાત લેવામાં આવ્યા એ સાત તત્વ જે છે એ પર્યાય છે, ક્ષણિક છે અને એની સાથે એકતા કરી અને જીવ એ સાત રૂપે પરિણમન કરે છે એટલે એ ક્ષણિક પર્યાય રૂપે એ પરિણમન કરે છે। એટલે આખી વસ્તુ જીવ સાથે સંકળાયેલી છે અને એમાં જાણનારો પણ જીવ છે, એને જ ખ્યાલ આવે છે કે અજીવના લક્ષે અજીવ સાથે એકત્વ બુદ્ધિ કરવાને લીધે મારી આવી દશા થાય છે અથવા તો અજીવ સાથેનું એકત્વ પણ છોડવાને લીધે મારી મુક્ત દશા થાય છે, આવું જાણનારો પણ જીવ છે, કરનારો પણ જીવ છે, એને જાણનારો પણ જીવ છે। એટલે બંધાવાની અવસ્થા કરનારો જીવ છે, એ બંધને જાણનારો પણ જીવ છે અને બંધ રહિત થનારો પણ જીવ છે। એટલે બધી રીતે જોઈએ તો એ બધામાં જીવ એક જ પ્રકાશમાન થાય છે તે વાત આવી। બીજું નવતત્વની શ્રદ્ધા વિશે આપણે એમ કહેતા હતા કે એ વ્યવહાર શ્રદ્ધા છે, નવતત્વને આપણે જાણીએ એટલે વ્યવહાર શ્રદ્ધા છે અને વ્યવહારથી એને સમ્યક દર્શન કહેવામાં આવે છે। પણ એના કરતા અહીંયા જરા જુદી રીતે વાત કરી કે કઈ રીતે એ વ્યવહાર છે। જો તમે પર્યાય દ્રષ્ટિથી જુઓ, પર્યાય દ્રષ્ટિથી જોવામાં આવે તો એટલે કે એક એક પર્યાયને જ્યારે મુખ્ય કરીને જ્યારે જુઓ, જેમ કે પુણ્ય છે તો એ પુણ્યને પણ અહીંયા તો આચાર્ય ભગવાને શું કહ્યું કે પુણ્ય કરનાર અને પુણ્ય રૂપે પરિણમનાર એ બંને પુણ્ય જ છે, ત્યાં આત્મા છે એ વાત જ નથી લીધી. એ પર્યાય જે છે એને ગૌણ કરીને એમ કહી દીધું કે એ પુણ્યના ભાવ કરનારા અને પુણ્યના ભાવ રૂપે પરિણમનાર એ બંને એ પુણ્ય જ છે, એને જીવ કહ્યો જ નહીં. ખરેખર તો એ જીવની પર્યાય છે, પણ એને ગૌણ કરીને એ જીવથી જુદી કરી દીધી, એ જીવ છે જ નહીં. એવી રીતે પાપ છે તે પાપ જ છે, એટલે પાપ રૂપે પરિણમનાર અને પાપ કરનાર, પાપના પાપ કરનાર એટલે એવા ભાવ કરનાર અને પછી એ ભાવ રૂપે પરિણમનાર, એના ફળ રૂપે પરિણમનાર, એ પણ એ જ છે. એ બધા માટે, નિજરા માટે, સંવર માટે, બધા માટે એમ કહી દીધું. એટલે એમ કહીને તમે પર્યાયને મુખ્ય કરીને વર્તો છો ત્યારે પણ, એ પર્યાય મુખ્ય થાય છે ત્યારે પણ જીવ તો એનાથી જુદો જ રહે છે. અને દ્રવ્યાર્થિક નયનો વિષય, દ્રષ્ટિનો વિષય આત્માને મુખ્ય કરીને જુઓ છો ત્યારે તો એ બધા ક્ષણિક દેખાય છે. એટલે આ ગાથાની અંદર દ્રષ્ટિનો વિષય ભગવાન આત્મા બધાથી જુદો કરીને દર્શાવ્યો છે અને એ રીતે ભેદ કરવાની, ભેદ જ્ઞાન કરવાની રીત બતાવી છે. ભાવાર્થમાં આપણે આ વાત વધારે સમજીએ કે આ નવ તત્વોમાં શુદ્ધ નયથી જોઈએ તો જીવ જ એક ચૈતન્ય ચમત્કાર માત્ર પ્રકાશરૂપ પ્રગટ થઈ રહ્યો છે. તે સિવાય જુદા જુદા નવ તત્વો કાંઈ દેખાતા નથી. જીવને કાઢી નાખો તો નવ તત્વોમાં બીજું પછી કંઈ રહેતું નથી, કેમ કે બધી પર્યાયોની અંદર જીવ છે અને પેલું જે અજીવ છે એ જો જીવ ન હોય તો પછી એને અજીવ નામ આપવાની જરૂર ક્યાંથી પડે. એટલે એ રીતે પેલા સાત અને અજીવ એ બધાનો વિચાર કરવા બેસીએ છીએ ત્યારે જીવ છે તો બધું છે, જીવ નથી તો કંઈ નથી. એટલે એમ કહે છે કે તે સિવાય જુદા જુદા નવ તત્વો કાંઈ દેખાતા નથી. જ્યાં સુધી આ રીતે જીવ તત્વોનું જાણપણું જીવને નથી, જીવને પોતાને પોતાનું જાણપણું નથી, પોતાનું તત્વ કેવું છે આ પ્રમાણે જીવનું તત્વ છે એનું જ્ઞાન જીવને નથી, આત્માને એ જ્ઞાન નથી. કેમ નથી? જ્ઞાન તો ગંતરમાં પડેલું જ છે પણ એને એના તરફ દ્રષ્ટિ કરી જ નથી, ક્યારેય એવો પુરુષાર્થ પ્રયત્ન કંઈ કર્યા જ નથી કે ખરેખર જીવ એટલે શું, જીવની સ્થિતિ કેવી હોય, જીવ ક્યારે હોય, ક્યારથી છે, કેટલો કાળ રહેશે, આ બધા ઉપર ક્યારેય કોઈ વિચાર કર્યા જ નથી. ઘણી બધી ફિલોસોફીની વાત કરે, ડાયો ડાયો થઈને બધાને સલાહ આપે, બધું કરે, પણ પોતાના આત્માનો બિલકુલ વિચાર ના કરે. હોશિયાર મોટા જજ હોય, બધી વાતોની છણાવટ કરતા હોય ને, મોટા લેક્ચર આપતા હોય ને, કેટલી જગ્યાએ યુનિવર્સિટીમાં ભણાવતા હોય ને, બધું કરતા હોય, પણ પોતાના જીવ વિશે, પોતાના ભગવાન આત્મા વિશે કંઈ જ જાણતા ન હોય. બહારના જ્ઞાનમાં બધા હોશિયાર, જે પોતાનું જ્ઞાન છે, પોતાનું સ્વરૂપ છે, એનું જાણપણું છે જ નહીં. અરે એના જાણપણાની તો વાત એક બાજુ રહી, પણ એના માટે જિજ્ઞાસાય નથી થતી કે મારો આત્મા કેવો છે, શું છે, હું અહીંયા કેવી રીતે છું, હું મનુષ્ય છું ને આ બીજા સામે દેખાય છે, તે પ્રાણીઓ દેખાય છે, તો આ બધું શું છે, બધામાં લાઈફ લાઈફ કરીએ છીએ તો લાઈફ શું વસ્તુ છે, કઈ વિચાર નહીં. બહુ હોશિયાર કહેવાતા હોય પાછા, પણ એના સંબંધી વિચાર આવે ત્યારે એ પછી એમને આળસ આવી જાય, પ્રમાદ આવી જાય. અહીંયા એ વાત કરે છે કે જ્યાં સુધી આ રીતે જીવ તત્વનું જાણપણું જીવને નથી, અહીંયા જે રીત બતાવી એ રીતે કે જીવ જ બધે પ્રકાશમાન થાય છે, ચૈતન્ય ચમત્કાર છે, અને જો જીવ નથી તો નવ તત્વ કંઈ દેખાતા નથી. એટલે જ્યાં સુધી આ રીતે જીવ તત્વનું જાણપણું નથી, જાણપણું પણ કોને હોય, જીવને જ હોય ને, બીજા કોઈને તો હોય નહીં, એટલે જીવને આવું જાણપણું નથી, ત્યાં સુધી તે વ્યવહાર દ્રષ્ટિ છે. બધી હોશિયારી બધી જે છે એ બધી બહારની છે. એટલે તત્વને શાસ્ત્રથી એ જાણતો હોય, અભ્યાસ કરતો હોય, છતાં પણ જ્યાં સુધી એને અનુભવ દ્વારા પોતાનું સ્વરૂપ નથી જણાયું ત્યાં સુધી એ વિકલ્પરૂપ દશા છે. અને એ રીતે જોઈએ તો એવું જ્ઞાન, નવતત્વનું જ્ઞાન જે વર્તે છે એ વ્યવહાર સમ્યક દર્શન છે. જુદા જુદા નવતત્વોને માને છે. એ જ્યાં સુધી એને પોતાનું એવું જાણપણું નથી ત્યાં સુધી એ નવ તત્વને જુદા માને છે. હવે એ ખરેખર તો નવ તત્વ જીવમાં સમાઈ જાય છે, એ વસ્તુને એ જુદા માને છે. વર્ણન કરે છે ને એક પછી એક લે એટલે વ્યવહારનયનો વિષય થઈ જાય. ક્રમમાં કોઈ પણ વસ્તુનો અભ્યાસ કરીએ એટલે બધું વ્યવહારનય કહેવાય. અખંડ એક આત્મ સ્વરૂપ છે, એને અખંડ તરીકે પ્રાપ્ત કરવું એ જ નિશ્ચય દ્રષ્ટિ છે. એ સિવાય બીજી બધી દ્રષ્ટિ જે છે તે વ્યવહારનયનો વિષય છે અને એ વ્યવહાર છે, અને એવા વ્યવહારથી કંઈ ઉપલબ્ધિ છે નહીં. નિશ્ચય દ્રષ્ટિ નથી ત્યાં સુધી વ્યવહાર પણ હોતો નથી. નિશ્ચય વિના વ્યવહાર હોય એ પણ ખોટો વ્યવહાર હોય. એટલે જુદા જુદા નવ તત્વોને માને છે. વ્યવહાર દ્રષ્ટિ છે એ જુદા જુદા નવ તત્વોને માને છે. બહુ બહુ તો એ સાથેના એકબીજા સાથેના એના સંબંધોને માનતો હોય, પણ એને એ નવ તત્વ કે જીવમાં સમાયા છે અને એમાં જીવ જ દેખાય છે. નવ તત્વ તરફ દ્રષ્ટિ કરો તો પણ એ જીવ છે, અને જીવ તરફ દ્રષ્ટિ કરો તો એમાં નવ તત્વ તો અંદર સમાઈ ગયા છે. એવી જ્યાં સુધી દ્રષ્ટિ નથી થઈ ત્યાં સુધી એ અજ્ઞાની છે કે મિથ્યા દ્રષ્ટિ છે. ભલે એને વ્યવહારથી ઘણું બધું જાણ્યું હોય છતાં પણ એ અજ્ઞાની કહેવાય. સમ્યક દ્રષ્ટિ તો ત્યારે જ કહેવાય કે અનુભવ દ્વારા પોતાનું આ સ્વરૂપની પ્રાપ્તિ કરે, એટલે પછી એને કંઈ બીજું જાણવા પણ નક્કી કરવા પણ રહેતું જ નથી. એને એવું દેખાઈ જાય છે, પ્રતિભાસ થઈ જાય છે, જણાઈ જાય છે કે આ જીવ તત્વ અને આ બીજા બધા જુદા, અને આ બીજા તરફ દ્રષ્ટિ કરવામાં આવે છે એટલે આ બધી દશા થાય છે, એવું પરમ સત્ય એને જણાઈ જાય છે. જીવ પૂતગલના બંધ પર્યાયરૂપ દ્રષ્ટિથી આ પદાર્થો જુદા જુદા દેખાય છે. શું કહ્યું? જીવ અને પૂતગલ એના બંધ પર્યાયરૂપ દ્રષ્ટિથી, એટલે પૂતગળ એટલે કર્મ, એ કર્મની સાથે કર્મ એને બંધાયા છે એવી દ્રષ્ટિ. જીવ ને કર્મ છે, જીવ કર્મ સહિત છે, એટલે જીવ પૂતગળના બંધ પર્યાયરૂપ દ્રષ્ટિથી આ પદાર્થો જુદા જુદા દેખાય છે. પણ જ્યારે શુદ્ધ નહીંથી જીવ પૂતગળનું નિજ સ્વરૂપ જુદું જુદું જોવામાં આવે ત્યારે એ પુણ્ય પાપ આદિ સાત તત્વો કાંઈ પણ વસ્તુ નથી. શુદ્ધ નિશ્ચય નહીંથી શુદ્ધ નહીંથી જોવામાં આવે તો માત્ર એક આત્મા જ દેખાય છે, અને પેલા બધા જે છે તે તેના કારણે તે છે, એમાં આત્મા છે નહીં, આત્મા એનાથી ભિન્ન છે. શુદ્ધ નિશ્ચય નહીંથી જોઈએ તો એ રીતે છે. જ્યારે શુદ્ધ નહીંથી જીવ પૂતગળનું નિજ સ્વરૂપ જુદું જુદું જોવામાં આવે ત્યારે એ પુણ્ય પાપ આદિ સાત તત્વો કાંઈ પણ વસ્તુ નથી. નિમિત્ત નૈમિતિક ભાવથી થયા હતા, તે નિમિત્ત નૈમિતિક ભાવ જ્યારે મટી ગયો ત્યારે જીવ પૂતગળ જુદા જુદા હોવાથી બીજી કોઈ વસ્તુ પદાર્થ સિદ્ધ થઈ શકતી નથી. આ એક નવી વાત મૂકી છે, જરાક સમજવા જેવી છે. કે તમે પૂતગળની વાત કરો છો પણ પૂતગળ પણ એક દ્રવ્ય તો છે જ ને. એ નિમિત્ત તરીકે હતું ત્યારે તમે એમાં એકત્વ બુદ્ધિ કરતા હતા, મારા પણ કરતા હતા, બધું કરતા હતા. પણ હવે જયારે એ વાત પતી ગઈ, એની સાથે નિમિત્ત નૈમિતિક સંબંધ પણ હવે રહ્યો નથી, ત્યારે શું છે? ત્યારે તો જીવમાં એનું કોઈ અસ્તિત્વ છે જ નહીં. જીવપણે એ પૂતગળનું હવે શું રહ્યું? કંઈ રહ્યું નહીં. કર્મ હતા ત્યારે મારા કર્મ કહેતા હતા. કર્મના રજકણો જે છે એને તમે મારા કર્મ એમ કહેતા હતા. એ નિમિત્ત નૈમિતિક સંબંધ હતો, કેમ કે અહીંયા જેવા ભાવ કર્યા હતા એવા કર્મનો બંધ થયો હતો એ વખતે, એવો નિમિત્ત નૈમિતિક સંબંધ હતો. પણ હવે એનો સ્થિતિબંધ પૂરો થયો અને એ બંધ ખરી ગયો પછી એ પૂતગળો તો પૂતગળો તરીકે જ રહ્યા, કે નાશ તો પામતા નથી. અહીંયા જીવ જીવ તરીકે રહ્યો, હવે બે વચ્ચે કોઈ સંબંધ નથી, નિમિત્ત નૈમિતિક સંબંધ પણ નથી, કંઈ નથી. તો પછી જીવને જોઈએ તો જીવમાં પેલા પૂતગળનો તદ્દન અભાવ દેખાય કે નહીં? જીવમાં પૂતગળ છે તે નાસ્તી છે, એનું કોઈ અસ્તિત્વ રહેતું જ નથી, કંઈ સિદ્ધ થતું જ નથી. પૂતગળ વિશે જીવમાં કંઈ વાત સિદ્ધ થાય છે? પૂતગળ વિશેની કોઈ વાત જીવમાં સિદ્ધ થતી જ નથી. એ વાત અહીંયા મૂકી છે. આ સમયસાર એવો ગ્રંથ છે કે એમાં આપણને તર્ક ન થયા હોય એવા જાત જાતના તર્કની દ્રષ્ટિ કરાવી છે, અને જુદા જુદા દ્રષ્ટિકોણથી આત્માનું સ્વરૂપ જણાવ્યું છે કે આમ જો તું આમ વિચાર કર, આમ વિચાર કર, આમ વિચાર કર. એટલે આ મહાન ગ્રંથ છે, અદભુત ગ્રંથ છે, એનો પૂરેપૂરો અભ્યાસ કરવા જેવો છે. આપણને આ વાંચીએ છીએ, વિચારીએ છીએ ત્યારે થાય છે કે વાત તો આમ જ છે. જે પૂતગળ છે, જે કર્મ રૂપે હતા એ પૂતગળ હતા ત્યારે, અને જ્યારે બંધાયા હતા ત્યારે મારા કર્મ, મારા કર્મ, મારું મને જ્ઞાનાવરણીય કર્મ ને મને દર્શનાવરણીય કર્મ ને મને ઘાતી કર્મ ને મને આ નામ કર્મ બધું હતું. હવે એ જતું રહ્યું, પછી એ તો પૂતગળ તરીકે રહી ગયા, પછી શું સંબંધ? પછી એ જીવને માટે કોઈ રીતે સંબંધમાં છે નહીં, નિમિત્ત નૈમિતિક સંબંધ નથી, એ પણ પૂરો થઈ ગયો છે. અને બે દ્રવ્ય તદ્દન ભિન્ન છે, એટલે એક દ્રવ્યમાં બીજા દ્રવ્યની કોઈ રીતે અસ્તિ નથી. એ જીવ છે એની અંદર પૂતગળ જે છે એ નાસ્તી છે, એનું રહેવાપણું હોવાપણું છે જ નહીં. હવે જીવની અંદર કંઈ પૂતગળનું હોવાપણું રહેવાપણું કરવાપણું છે જ નહીં, તો પછી નક્કામી આ બધી ઉપાધિ સુકરા કરીએ છીએ. જે વસ્તુ છૂટી પડી શકે છે અને છૂટી પડ્યા પછીથી એની સાથે કોઈ સંબંધ જ નથી રહેતો, જીવમાં કંઈ એનું રહેતું જ નથી, એટલે સુધી જો છૂટા પડી શકતા હોય તો પછી પહેલેથી જ એને જુદા માનવા અને આત્માથી એ જુદા જ છે, હંમેશા નિત્ય એ જુદા જ હતા, એવી દ્રષ્ટિ કેમ નથી અપનાવતા? એવી દ્રષ્ટિ અપનાવવી જોઈએ. નવા બંધાય નહીં, નવા કર્મ પણ બંધાય નહીં, ને કંઈ થાય નહીં, તરત જ મુક્તિ જ છે. જીવ તો મુક્ત જ છે, એ ક્યારેય બંધાયેલો હતો જ નહીં, નિશ્ચય નહીંથી તો એમ જ છે, જીવ મુક્ત જ છે. એ તો થાંભલા જેવું જ છે, બીજું કંઈ નથી. થાંભલો પકડી રાખીને કહેવું છે કે ભાઈ થાંભલો મને છોડતો નથી, થાંભલાથી તું છૂટો જ છો પ્રભુ, છોડી દે તો છૂટો છો. સંયોગોને આધીન થઈ અને એકત્વ બુદ્ધિ કરીએ છીએ ને, સંયોગો જેવા બને એ સંયોગો સાથે જોડાઈએ, અને એ સંયોગોમાં હું છું, હું કરું છું, અથવા એ સંયોગમાં મારું છે, મને લાભદાયી છે અથવા મને નુકસાનકારક છે, હું એને ભોગવું છું, આ બધી જે દ્રષ્ટિ છે ને એ દ્રષ્ટિને છોડવાની છે. એ દ્રષ્ટિથી વિમુખ થઈ અને અંતરમાં દ્રષ્ટિ લઈ જવાની છે. અંતરમાં ભગવાન આત્મા બિરાજે છે, ત્યાં જવાનું છે. એટલે વાત અહીંયા એ કરી કે આ સાત તત્વો કાંઈ પણ વસ્તુ નથી, અને નિમિત્ત નૈમિતિક ભાવથી થયા હતા, તે નિમિત્ત નૈમિતિક ભાવ જ્યારે મટી ગયો ત્યારે જીવ પૂતગળ જુદા જુદા હોવાથી બીજી કોઈ વસ્તુ પદાર્થ સિદ્ધ થઈ શકતી નથી. વસ્તુ તો દ્રવ્ય છે, ને દ્રવ્યનો નિજ ભાવ દ્રવ્યની સાથે જ રહે છે. પૂતગળનો ભાવ પૂતગળનો પ્રમાણે છે, જીવનો ભાવ ચૈત્યનો ભાવ એના પ્રમાણે છે, તથા નિમિત્ત નૈમિતિક ભાવનો તો અભાવ જ થાય છે. એ તો એક સમય માત્ર હોય છે. નિમિત્ત નૈમિતિક ભાવ જે છે તે કેટલો સમય હોય? જ્યારે કાર્ય થાય એટલો સમય, પછી કાયમ એ નિમિત્ત નૈમિતિક સંબંધ રહેતો નથી. જેટલા સમય સુધી કાર્ય છે તેટલા સમય પૂરતું જ એ નિમિત્ત નૈમિતિક સંબંધનું હોવું છે, પછી તો કંઈ હોતું નથી. માટે શુદ્ધ નહીંથી જીવને જાણવાથી જ સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ શકે છે. જ્યાં સુધી જુદા જુદા નવ પદાર્થો જાણે, શુદ્ધ નહીંથી આત્માને જાણે નહીં, ત્યાં સુધી પર્યાય બુદ્ધિ છે. નવ પદાર્થોને જ્યાં સુધી એ જુદા જુદા જાણે છે ને, અને શુદ્ધ નહીંથી આત્માને એ જાણતો નથી, ત્યાં સુધી એ પર્યાય બુદ્ધિ છે. એટલે એને સમ્યક દર્શન નથી. પર્યાય બુદ્ધિ હોય સમ્યક દર્શન હોય નહીં. હવે આ જે વાત તેરમી ગાથામાં કરી, એ તેરમી ગાથા પછી અહીંયા કલશ રૂપે અમૃતચંદ્રાચાર્ય ભગવાન વાત કરે છે કે એ અર્થનું અહીંયા કલશરૂપ કાવ્ય અમૃતચંદ્રાચાર્ય ભગવાન કહે છે. એટલે અહીંયા શ્લોક છે, આઠમો શ્લોક છે. એ આઠમા શ્લોકનો અહીંયા આપણે અર્થ જોઈએ, આઠમો શ્લોક વાંચી લઈએ આપણે ને પછી જોઈએ. આઠમો શ્લોક છે, ચિરમિતિ નવ તત્ચ છન્ન મુનિયમાનમ કનેક મીવ નિમગ્નમ વર્ણમાલાકલાપે અથ સતત વિવિક્તમ દશ્યતામેક રૂપમ પ્રતિપદ મિદમાત્મ જ્યોતિ રુદ્ધોત્મ નામ. આઠમા કળશ નો અર્થ અહીંયા આપ્યો છે ઇતિ, આ રીતે ચિરમ નવ તત્વ ચિત્નમ ઇદમ આત્મજ્યોતિ, એટલે કે નવ તત્વોમાં ઘણા કાળથી છુપાયેલી આ આત્મજ્યોતિને, શું કહે છે, આ રીતે નવ તત્વોમાં ઘણા કાળથી છુપાયેલી આ આત્મજ્યોતિને વર્ણમાલા કલાપે નિમગ્નમ કનકમ ઇવ, જેમ વર્ણોના સમૂહમાં છુપાયેલા એકાકાર સુવર્ણને બહાર કાઢે તેમ ઉન્નિયમાનમ, એટલે શુદ્ધ નયથી બહાર કાઢી પ્રગટ કરવામાં આવી છે. માટે હવે હે ભવ્ય જીવો, હંમેશા આને અન્ય દ્રવ્યોથી તથા તેમનાથી થતા નૈમિતિક ભાવોથી ભિન્ન એક રૂપ દેખો. કોને? જ્યોતિને, આત્મજ્યોતિ છે એને અહીંયા બહાર કાઢવામાં આવી છે. નવ તત્વોમાં એ ઘણા કાળથી છુપાયેલી આત્મજ્યોતિ હતી, એને જ્યારે હવે બહાર કાઢવામાં આવી છે, એટલે હવે શુદ્ધ નયથી બહાર કાઢી છે, એ પ્રગટ કરવામાં આવી છે. માટે હે ભવ્ય જીવો, હંમેશા આ આત્મજ્યોતિને અન્ય દ્રવ્યોથી તથા તેમનાથી થતા નૈમિતિક ભાવોથી ભિન્ન એક રૂપ દેખો. એ આત્મજ્યોતિ એક રૂપ છે, એમાં અનેકપણું છે જ નહીં. આત્મામાં પર્યાયમાં અનેકપણું છે તે આત્મામાં નથી. એ અનેકપણું જે કહેવાય છે તે પર્યાયનું છે એમ અહીંયા દર્શાવવું છે. અને એ અનેકપણું થવાનું કારણ શું છે? તો કે એ જીવ બીજા અન્ય તત્વ સાથે જોડાય છે એટલે અનેક રૂપ થાય છે, અને એ અનેક રૂપ છે તે પર્યાયમાં થાય છે. એ ક્ષણિકપણું છે એટલે નિશ્ચયથી તો આત્મા એક રૂપ જ છે, અનેક રૂપ છે જ નહીં. તો એવો એક રૂપ જ દેખો, એવો એક રૂપ જ અનુભવો, આત્માને શુદ્ધ એક રૂપ જ દેખો, અખંડ આત્માને જ જુઓ. તમે એક વખત આ આત્મજ્યોતિને જોઈ છે, નવતત્વનો અભ્યાસ કરતા તમે અંતરમાં ઉતરી અને એમાં બધામાં તમને એ આત્મજ્યોતિ જ દેખાય છે, અને જો સમ્યક દર્શન થયું છે તો હવે એ જ્યોતિને જ દેખો. હવે વિકલ્પો કરશો નહીં, એને ભેદથી જોશો નહીં. એ અખંડ તત્વ છે, એને અખંડ તરીકે જુઓ અને અખંડ તરીકે જ અનુભવો. આ જ્યોતિ પદે પદે અર્થાંત પર્યાયે પર્યાયે એકરૂપ ચિત્ત ચમત્કાર માત્ર ઉદ્યોતમાન છે. એમાંથી પ્રકાશ ઉદ્ભવે છે. પ્રકાશ એટલે કેવો પ્રકાશ ઉદ્ભવે છે? જ્ઞાન દર્શન રૂપી પ્રકાશ એમાંથી ઉદ્ભવે છે. પદે પદે, પર્યાયે પર્યાયે, સમયે સમયે પર્યાય થાય છે, અને સમયે સમયે આ ચૈતન્ય જ્યોતિ, આત્મજ્યોતિ, એમાંથી જ્ઞાન રૂપ પ્રકાશ જ ઉદ્ભવે છે. અને એ જ્ઞાનની અંદર, એની દરેક પર્યાયની અંદર પોતાના અનંત ગુણોનો એને અનુભવ થાય છે. એ જ્ઞાનમાં જોઈએ તો એ જ્ઞાનમાં એને પોતાના અનંત ગુણોના પરિણામનો અનુભવ થાય છે. એ બધું જ્ઞાનની પર્યાયમાં એને જણાય છે. એ એવી જ્યોતિ છે એટલે એને ચિત્ત ચમત્કાર ઉદ્યોતમાન છે એમ કહ્યું. ચિત્તનો અર્થ થાય જ્ઞાન. ચિત્ત ચમત્કાર માત્ર, જ્ઞાન માત્ર જ છે, બધું જ્ઞાન જ છે. બીજા અનંત ગુણ છે પણ એ બધાને જાણવા વાળું જ્ઞાન છે, એટલે ભગવાન આત્માને જ્ઞાન કહી દીધો. અને એ જ મોટો ચમત્કાર છે, એ જ દેખાય છે, બીજું કંઈ દેખાતું નથી. માત્ર આ આત્મા જ્ઞાન રૂપે જ દેખાય છે. સમય સાર છે, થોડુંક અઘરું પડશે કદાચ, પણ હવે અઘરું નહીં લાગે. આપણે પ્રશ્નોત્તરમાળા ઘણા વખતથી કરી રહ્યા છીએ, કેટલા બધા શબ્દો પણ આપણને આવડે છે, ઘણું બધું સમજ્યા છીએ, એટલે હવે એમ નહીં વિચારશો કે અઘરું છે. અઘરું નથી, આત્મામાં જવું છે તો કંઈ અઘરું નથી. આત્મામાં જવાશે, આત્મામાં જવા માટે સમયસાર જે છે એનો અભ્યાસ ખૂબ જરૂરી છે. પંચ પરમ આગમનો અભ્યાસ કરવો જ. આ જીવનની અંદર કંઈ પણ કર્તવ્ય હોય, કંઈ પણ કરવા જેવું હોય, કંઈ પણ ઇષ્ટ હોય તો આ પંચ પરમ આગમનો અભ્યાસ. વારે વારે કંઈ મનુષ્ય ભાવ મળતો નથી અને મનુષ્ય ભાવ મળે ત્યારે પણ એવી અનુકૂળતા હોતી નથી અને અનુકૂળતા હોય ત્યારે પણ એવી રૂચિ હોતી નથી અને રૂચિ હોય ત્યારે એવા નિમિત્ત નથી હોતા. કંઈક ને કંઈક વાંધા ચાલતા હોય. હવે જયારે રૂચિ પણ છે, નિમિત્ત પણ છે અને મનમાં એક લાગી છે લગ્ની, તો પછી પાંચ પરમ આગમ પૂરા કરવા. સમયસાર અદભુત ગ્રંથ છે. અહીંયા આપણને પ્રશ્નોત્તર માળાના અભ્યાસ કરતા કરતા આ અદભુત ગ્રંથની વાત કેવી રીતે કહી દીધી અને એનું દર્શન કેવી રીતે કરાવી દીધું, એટલે પ્રશ્નોત્તર માળા કરવા બેઠા અને આપણને તો એમ કહીએ કે શોધવા ગયા હતા કાચનો ટુકડો અને રત્નમણી હાથમાં આવ્યું એના જેવું છે. પ્રશ્નોત્તર માળામાંથી તો આપણે સહેલું સહેલું સમજવા માટે નીકળ્યા હતા અને અહીંયા તો અદભુત જ્ઞાન આપણને આપી દીધું છે. તો ન સમજાય તો ફરીથી વાંચું, પ્રશ્ન પૂછવા. પણ જે કંઈ સ્વાધ્યાય થઈ રહ્યો છે એને અઘરો સમજીને છોડવાની વૃત્તિ રાખશો નહીં. આ વારંવાર આ વાત મળતી નથી. તો એ અહીંયા એ શ્લોકનો ભાવાર્થ પણ આપ્યો છે, ભાવાર્થ વાંચીએ આપણે. આ આત્મા સર્વ અવસ્થાઓમાં વિધવિધ રૂપે દેખાતો હતો, તેને શુદ્ધ નયે એક ચૈતન્ય ચમત્કાર માત્ર દેખાડ્યો છે. તેથી હવે સદા એકાકાર જ અનુભવ કરો, પર્યાય બુદ્ધિનો એકાંત ન રાખો, એમ શ્રી ગુરુઓનો ઉપદેશ છે. પર્યાય બુદ્ધિ છોડો. અને પર્યાય બુદ્ધિમાં શું પડ્યું છે કે વિવિધતા, અનેકરૂપતા જે દેખાઈ રહી છે એ પર્યાયમાં અનેકરૂપતા દેખાઈ રહી છે. જે આત્મજ્યોતિ છે તે તો અખંડ છે, એ તો જ્ઞાન માત્ર છે અને એ તો પ્રકાશી રહી છે. પહેલા પણ પ્રકાશી રહી હતી, વર્તમાનમાં પણ પ્રકાશી રહી છે અને ભવિષ્યમાં પણ એ પ્રકાશી રહેશે. એ તો એવી ને એવી જ છે. પણ જીવની દ્રષ્ટિ ત્યાં ગઈ નથી અને પર્યાય તરફ જ એની દ્રષ્ટિ રહે છે, એટલે એને એ જ આત્મજ્યોતિ, એ ભગવાન આત્માનો એને ખ્યાલ આવ્યો જ નથી, એનું મહાત્મ સમજાયું જ નથી. એ બહારમાં દોડ્યા કરે છે, બહારમાં ફાંફા માર્યા કરે છે. એટલે ગુરુઓ, જે ગુરુઓ જ્ઞાની છે એમણે આનો અનુભવ કર્યો છે, એટલે એમને અનુકંપા થાય છે, કરુણા થાય છે કે આ બધા જીવો ક્યાં બહારમાં ભટકી રહ્યા છે. આ આત્મજ્યોતિ જેવી અમને પ્રગટિ છે એવી એમને પણ પ્રગટી શકે એમ છે કે પર્યાય બુદ્ધિ મટી અને દ્રવ્ય તરફ દ્રષ્ટિ કરે તો જરૂરથી એમને પ્રગટ થશે. એટલે આપણને એમ કહે છે કે એમ શ્રી ગુરુઓનો ઉપદેશ છે. હવે અહીંયા ટીકા લીધી છે, એટલે આ ટીકા અને પછી ભાવાર્થ એ વાંચીએ આપણે. હવે જેમ નવ તત્વોમાં એક જીવને જ જાણવો ભૂતાર્થ કયો, તેમ એકપણે પ્રકાશમાન આત્માના અધિગમના ઉપાયો જે પ્રમાણ નય નિક્ષેપ છે તેઓ પણ નિશ્ચયથી અભૂતાર્થ છે. કોઈપણ નયથી જોવું કે કોઈપણ વસ્તુનો નિક્ષેપ કરવો અને પછી બે જુદા જુદા નય કે એક કરતા વધુ નયથી જોયા પછીથી એને જ્ઞાનને પ્રમાણ કરવું કે આમ જ છે વસ્તુનું સ્વરૂપ એવું પ્રમાણ જ્ઞાન, એ બધાને અહીંયા અભૂતાર્થ કહી દીધું. કેમ કે વિકલ્પ સાથે છે એટલે એ વિકલ્પ સહિત છે એટલે અભૂતાર્થ જ છે. જે ભૂતાર્થ છે તો એ તો નિશ્ચય છે અને એ તો પહેલેથી જ છે, એમાં કોઈ ફેરફાર થતો નથી, થવાનો નથી. તેમાં પણ આત્મા એક જ ભૂતાર્થ છે, કારણ કે જ્ઞેય અને વચનના ભેદોથી પ્રમાણ આદિ અનેક ભેદરૂપ થાય છે. શું કહ્યું? જ્ઞેય અને વચનના ભેદોથી, જ્ઞેય પણ અનેક છે એટલે જાણવા લાયક તત્વજ્ઞાન જે છે એ અહીંયા જ્ઞાન એટલે પદાર્થોની વાત નથી. અહીંયા જે તત્વજ્ઞાન આપણે લઈને બેઠા છીએ, જે જાણી રહ્યા છીએ, એ પણ અનેક છે. એ જ્ઞેયો જે જાણવા લાયક છે એ પણ અનેક છે, અને એના વચનના ભેદોથી એને જુદી જુદી રીતે વાણીમાં લેવામાં આવે છે. આ શાસ્ત્રનું જ્ઞાન એ બધું એ વચનના ભેદથી જણાવવામાં આવે છે, અને ત્યારે એ પ્રમાણ જ્ઞાન બને છે. એટલે અહીંયા કહ્યું કે કારણ કે જ્ઞેય અને વચનના ભેદોથી પ્રમાણ આદિ અનેક ભેદરૂપ થાય છે. ઘણા લોકો નથી કહેતા કે આટલું બધું હવે તો કન્ફ્યુઝન થાય છે. કન્ફ્યુઝનની અહીંયા વાત નથી કરી, પણ એક વાત અહીંયા એ રીતે કરીએ છીએ કે ભાઈ અનેક ભેદ અને અનેક વચન એનાથી આપણને બધું સમજાય છે, દ્રવ્ય સ્વરૂપ સમજાય છે. પણ ભેદરૂપ થયું ને એટલે એને અભૂતાર્થ કહી દીધું છે. ભૂતાર્થ નથી, એમાં જીવ એક જ ભૂતાર્થ છે. તેમાં પહેલા પ્રમાણ બે પ્રકારે છે, પરોક્ષ અને પ્રત્યક્ષ. પ્રમાણની વાત કરે છે, બે રીતે હોય, પરોક્ષ પ્રમાણ હોય, પ્રત્યક્ષ પ્રમાણ. પ્રત્યક્ષ પ્રમાણ છે એ પોતે અનુભવે છે, અતિન્દ્રિય છે એ પ્રત્યક્ષ છે. અતિન્દ્રિયપણે જે જાણવામાં આવે એ પ્રત્યક્ષ, ઇન્દ્રિયથી જાણવું થાય એ પરોક્ષ. ઉપાત્ત અને અનઉપાત એના નીચે અહીંયા અર્થ આપ્યા છે. ઉપાત એટલે મેળવેલા, ઇન્દ્રિય મન વગેરે ઉપાત પર પદાર્થો છે જે મેળવેલા છે, અને અનઉપાત એટલે અણમેળવેલા. એમાં ઉદાહરણમાં લખ્યા છે કે પ્રકાશ, ઉપદેશ વગેરે અનઉપાત પર પદાર્થ છે, પણ એ બધા પર પદાર્થ. અનઉપાત એક જ પદાર્થ પોતાનો છે આત્મા, એટલે મેળવેલા અને અણમેળવેલા એવા અર્થ છે. અહીંયા કહે છે કે ઉપાત એટલે મેળવેલા અને અનઉપાત ન મેળવ્યા હોય, અણમેળવેલા મેળવ્યા વિનાના એ પર પદાર્થો દ્વારા પ્રવર્તે તે પરોક્ષ છે. એ મેળવેલા પદાર્થો દ્વારા એટલે ઇન્દ્રિય મન વગેરે એના દ્વારા જો પ્રવર્તું હોય, અથવા તો અણમેળવેલા પર પદાર્થો દ્વારા એ પ્રવર્તું હોય તો તે પરોક્ષ છે, એ પ્રત્યક્ષ નથી. પ્રત્યક્ષ અને પરોક્ષની વાત ચાલે છે ને અહીંયા. અને કેવળ આત્માથી જ પ્રતિનિશ્ચિતપણે પ્રવર્તે તે પ્રત્યક્ષ છે. અતિન્દ્રિયપણે આત્માથી જ જે પ્રવર્તે તે પ્રત્યક્ષ છે. પ્રમાણ જ્ઞાન છે તે જ્ઞાન પાંચ પ્રકારનું છે, મતિ, શ્રુત, અવધિ, મનપર્ય અને કેવળ. તેમાં મતિ અને શ્રુત એ બે જ્ઞાન પરોક્ષ છે. મતિ અને શ્રુત બંને પરોક્ષ છે, કેમ કે એમાં ઇન્દ્રિય દ્વારા અથવા મન દ્વારા જાણવું થાય છે. પાંચ ઇન્દ્રિય અને છઠ્ઠું મન, એમાંથી કોઈક રીતે જાણવું થાય છે. ધારો કે ઇન્દ્રિય દ્વારા નથી જાણતા તો આપણે મન દ્વારા એ વસ્તુને યાદ કરીને જાણીએ છીએ, એટલે એ પરોક્ષ છે. અને મતિની સાથે શ્રુત હોય છે. મતિ જ્ઞાન જે કરીએ છીએ, આપણે જે જાણીએ છીએ, એનો જે અર્થ આપણે સમજીએ છીએ એને શ્રુત કહીએ છીએ. શબ્દ દ્વારા, શબ્દ વાંચીને કે શબ્દ સાંભળીને જે જ્ઞાન થયું તે મતિ, અને એનો પછી અર્થ જે સમજાયો તે શ્રુત. એટલે મતિ અને શ્રુત જે છે તે પાંચ જ્ઞાનની અંદર એ બંને જ્ઞાન છે, તે પરોક્ષ જ્ઞાન છે. અવધિ અને મનપર્ય એ બે વિકલ્પ પ્રત્યક્ષ છે. અને કેવળ જ્ઞાન સકલ પ્રત્યક્ષ છે. તેથી એ બે પ્રકારના પ્રમાણ છે. વિકલ્પ પ્રત્યક્ષ, આપણે જો કઈ વખતે પહેલા એની પહેલાના સ્વાધ્યાયમાં આપણે વિકલ્પ શબ્દ વિશે વાત કરી હતી જુદી જુદી રીતે અર્થ, અને જો ભૂલી જવાયું હોય તો યાદ રાખવું હોય તો બહુ સહેલો રસ્તો બતાવું કે વિકલાંગ શબ્દ બધાને યાદ હોય છે, એના ઉપરથી યાદ આવી જશે. અધૂરું જે છે, ઓછું છે, એ વિકલ છે. વિકલાંગ, વિકલાંગને શું હોય, કોળ ખાપણ સહિત જે છે, અધૂરાશ જે છે એ વિકલ. એટલે આ અવધિ અને મનપર્ય જે છે એને પ્રત્યક્ષ તો કહે છે, પણ કેવા પ્રત્યક્ષ કહે છે કે વિકલ પ્રત્યક્ષ છે. અને કેવળ જ્ઞાન સકલ પ્રત્યક્ષ છે. તેથી એ બે પ્રકારના પ્રમાણ છે. તે બંને પ્રમાતા પ્રમાણ પ્રમેયના ભેદને અનુભવતા તો ભૂતાર્થ છે, સત્યાર્થ છે. પ્રમેય, પ્રમેયના ભેદ એટલે જે જણાય એ પ્રમેય. પ્રમેય પ્રમેયત્વ નામનો ગુણ છે એના દ્વારા જે થાય છે એટલે બીજાને જણાય એ પ્રમેય, એ પ્રમેય થાય છે. પ્રમાતા એને એક એ પ્રમાણ તરીકે જાણનાર એ પ્રમાતા છે, અને પ્રમાણ એ જ્ઞાન છે. એટલે પ્રમાતા, પ્રમાણ અને પ્રમેય એના ભેદને અનુભવતા તો ભૂતાર્થ છે, સત્યાર્થ છે. એટલે અનુભવથી જે એને જાણે છે એ તો સત્યાર્થ છે, અને જ્યાં સર્વ ભેદો ગૌણ થઈ ગયા છે એવા એક જીવના સ્વભાવનો અનુભવ કરતા તેઓ અભૂતાર્થ છે, અત્યાર્થ છે. એટલે ભેદ ગૌણ થઈ ગયા છે એવા એક જીવનો જો અનુભવ કરવામાં આવે તો પછી એ પેલું બધું જે છે તે અભૂતાર્થ થઈ જાય છે. આપણે પ્રમાણ જ્ઞાનનો વિષય છે એને જ્ઞાન તરીકે આ પ્રમાણ જ્ઞાન થયું એમ લઈને કરીએ તો એની દ્રષ્ટિથી આપણે અનુભવીએ ત્યારે આપણને એ ભૂતાર્થ લાગે કે ભાઈ બરાબર છે, આ જ્ઞાન સાચું છે. કેમકે એક પ્રમાણ જ્ઞાન છે એ ટકી રહેવાવાળું જ્ઞાન છે, એટલે એ અપેક્ષા એ સાચું સત્ય જ્ઞાન છે ને, પ્રમાણ થયું એટલે. પણ એ વખતે પણ જો એક જીવ સ્વભાવનો અનુભવ કરીએ અને જીવ સ્વભાવ ઉપર રહીને જોઈએ તો પછી એ પણ અભૂતાર્થ થઈ જાય છે, અસત્યાર્થ થઈ જાય છે. કેમ કે જીવ માત્ર જે છે તે જ એક ભૂતાર્થ છે, એ જ સત્યાર્થ છે. આ બીજું બધું જે જ્ઞાન છે તે ભલે એ બહારનું જ્ઞાન, એ શ્રુત જ્ઞાન હોય, મતિ જ્ઞાન હોય, એ બધું એ બહારનું છે. માત્ર કેવળ જ્ઞાનને લઈને આત્મામાં અંતરંગમાં જવાય છે એ જ ભૂતાર્થ છે. શ્રુત જ્ઞાન છે આત્માનું, અને શ્રુત જ્ઞાન જે છે એ મતિ અને શ્રુત એના દ્વારા જ કેવળ જ્ઞાન સુધી પહોંચાય છે. એટલે શ્રુત જ્ઞાન જે છે એ મતિ સહિત છે, મતિ ને શ્રુત સાથે છે, અને એના દ્વારા સાધના થાય છે. એના દ્વારા આપણે સમ્યક દર્શન જે કરીએ છીએ એમાં પણ એ જ છે, શ્રુત છે. પણ કેવળ જ્ઞાન જે છે એ પૂર્ણ જ્ઞાન છે. એટલે મતિ શ્રુત જે છે એને કેવળ જ્ઞાનનો અંશ કહેવામાં આવે છે, અને એ કેવળ જ્ઞાનનો અંશ કયો છે પણ એ પૂર્ણતા નથી ને એમાં, અને ભેદ સહિત છે, અથવા તો ઇન્દ્રિયોથી જાણવું થાય છે. મતિ છે ને સાથે શ્રુત એમનેમ તો હોતું નથી, શ્રુતને આધાર શેનો હોય? શ્રુત એટલે શું? બરાબર શાંતિથી સમજીએ તો બહુ ખ્યાલમાં આવી જાય એ વાત છે. શ્રુતનો અર્થ શું થાય કે મિનિંગ સમજાવો એનું નામ શ્રુત છે. તમને એક સફેદ રંગનો ગાંગડો આપવામાં આવે, મીઠો ગાંગડો આપવામાં આવે. હવે એ ગાંગડો, મીઠો ગાંગડો આપ્યો એનું નામ પાડ્યું ગુજરાતીમાં એનું નામ સાકર પાડ્યું, સ્પેનિશમાં કંઈક એનું બીજું નામ છે, જર્મનમાં બીજું નામ છે, હિન્દીમાં એનું બીજું નામ શક્કર છે, ઘણા પ્રકારે એના નામ છે. અને એ નામ છે એ શબ્દ દ્વારા વાંચી પણ શકાય અને શબ્દને સાંભળીને પણ ખ્યાલમાં આવે છે. પણ છતાં એ સાકર કહીએ કે શક્કર કહીએ કે કંઈ પણ કહીએ તો એ બધું જે છે તે શું છે? એ મતિ જ્ઞાન છે. પણ એનો જે મિનિંગ સમજાય છે કે ઓ પેલો મીઠો ગાંગડો, સફેદ મીઠો ગાંગડો, એની વાત છે આ, એમ જયારે સમજાય છે એ શ્રુત થયું. એટલે શ્રુત શેનું હોય? મતિ હોય તો શ્રુત હોય ને. ધારો કે આપણે એવા શબ્દ પણ નથી લેતા તો મનમાં વિકલ્પ છે, તો વિકલ્પ જે છે એનું પછી જે મિનિંગ સમજાય છે, જે મિનિંગ એ શ્રુત છે. એટલે ભાવશ્રુત આપણે પ્રગટ કરીએ છીએ, એ ભાવશ્રુત જે પ્રગટ કરીએ છીએ એમાં શુદ્ધિની વૃદ્ધિ કરતા જઈએ છીએ, અને શુદ્ધિની વૃદ્ધિ કરતા કરતા એ જયારે પૂર્ણતાએ પહોંચે છે ત્યારે એ માત્ર જ્ઞાન જ રહી જાય છે, બીજું બધું ચાલ્યું જાય છે. એટલે પછીથી હવે એને મતિની જરૂર નથી, પૂર્ણ જ્ઞાન પ્રગટે છે, પોતાનો જ્ઞાન ગુણ છે એ જ ખરેખર આ બધું કરી રહ્યો છે, એનો જ આ ઉઘાડ છે. એટલે પૂર્ણતા પ્રાપ્ત થાય છે પછી એને મતિની જરૂર રહેતી નથી, એટલે શ્રુત રહેતું નથી, એટલે એને શ્રુત કહેતા નથી. એ કેવળ જ્ઞાનથી એ રીતે જુદું પડે છે. પૂર્ણતા એટલે પૂર્ણપણે જ્ઞાન ગુણ જે છે એનો પૂર્ણપણે વિકાસ થઈ જાય છે, પછી એ જ્ઞાનમાં બધું જ આવી જાય છે. હવે જાણકારી લેવાની કોઈ હવે બીજી જરૂરી રહેતી નથી, એ જ્યાં સુધી પૂર્ણ જ્ઞાન નથી એટલે લેવી પડે છે અને અનુભવાય છે. હા, ત્યારે કેવળ જ્ઞાન, કેવળ જ્ઞાન છે, અનુભવ ગમે છે અને પ્રત્યક્ષ છે, આત્માના પ્રદેશોથી સીધે સીધું જ્ઞાન થાય. એટલે બીજી રીતે આપણે કહીએ કે પેલું પ્રત્યક્ષ છે ને, પેલું પ્રત્યક્ષ નથી, બરાબર છે. એટલે કેવળ જ્ઞાન જે છે એમાં બીજી રીતે ભેદ સિવાય આ પણ છે કે પેલું પ્રત્યક્ષ છે, આ પ્રત્યક્ષ પેલું નથી, એ બંને રીતે પણ પાછો ભેદ પડે છે. અને કેવળ જ્ઞાનમાં જે જવાની પ્રક્રિયા જે છે ને એમાં
મતિ શ્રુત તો છે જ, શ્રુતમાંથી આગળ વધતા 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 પછી એ ધ્યાનની દશામાં એ અંતરમાં ચાલ્યો જાય છે અને કેવળ જ્ઞાન પ્રગટ થાય છે. પછી એને કંઈ જાણવું નથી એટલે પછી બહાર આવવું નથી, ને મતિશ્રુત દ્વારા હવે એને કોઈ જ્ઞાન કરવા પણ રહેતું નથી. એટલે અહીંયા એ વાત કરી કે એક જીવના સ્વભાવનો અનુભવ કરતા, જીવના સ્વભાવનો અનુભવ કરો ત્યારે કેવો અનુભવ હોય, એ શુદ્ધ ઉપયોગ હોય, એ વખતે શુદ્ધ ઉપયોગ હોય અને પોતાના સ્વરૂપનો અનુભવ થઈ રહ્યો છે, એમાં જ્ઞાન છે, આનંદ છે, સુખ છે, શાંતિ છે, એ અનુભવ જ્યારે થાય છે ત્યારે પેલું બધું અભૂતાર્થ લાગે છે. એ કંઈ ભૂતાર્થ લાગતું નથી, એ અસત્યાર્થ લાગે છે. સત્ય પછી એક જ લાગે છે, બીજું કોઈ સત્ય લાગતું નથી. તો આ વાત અહીંયા લીધી. હવે અત્યારે આજનો સ્વાધ્યાય આટલે સુધી રાખીએ અને પછીથી આગળ વધારે સ્વાધ્યાય કરીશું. અહીંયા નય બે પ્રકારે છે, એનાથી આગળનો આપણે સ્વાધ્યાય કરીશું. છતાં પણ કંઈ પ્રશ્ન હોય તો જરૂરથી પૂછો. અને આ નય અને એના પછી નિક્ષેપ, એના પછી એનો ભાવાર્થ કરી અને પછી પાછી આપણે થોડી ચર્ચા કરીશું, કેમ કે એ પછીથી એના પછીનો કલશ લઈશું. તો આજનો સ્વાધ્યાય અહીંયા પૂરો કરીએ છીએ. જય જીનેન્દ્ર.